આવા સાધકો એ વારે ઘડીએ આવું બધું સાંભળ્યું વાંચ્યું હોય એટલે પછી અને પ્રકૃતિમાં નેગેટિવિટી પડી હોય, નિષેધાત્મકતા નકારાત્મકતા, એને કારણે એડવર્સ ફોર્સીસ ચડી બેઠા છે મારા પર, અને ફલાણું આમ થયું ત્યારે એડવર્સ ફોર્સનો એવો હુમલો થયો, અટેક્સ, અને મેં એવા માણસો પણ જોયા છે જેમ કહેતા હોય યાર મને કેટલીક વાર છે ને કે થોડા ટાઈમ માટે હું પઝેસ થઈ જઉં છું, પઝેશન્સ વળગાટ, જો મોટે ભાગે અત્યારે ખાસ કરીને વિજ્ઞાનના આવ્યા પછી આ વણગાડને માત્ર અંધશ્રદ્ધા માનવામાં આવે છે અને આ તું જ છે, આવું કંઈ હોતું નથી. જો હું ભુવા જતીનું સમર્થન કરતો નથી અને ઘણા બધા કિસ્સાઓમાં આ માત્ર કાલ્પનિક હોય છે અને આવા ભૂવા જતીઓને કમાવાનું સાધન એ વ્યક્તિઓ બની જતી હોય છે, પણ કેટલાક તદ્દન જેન્યુઇન કિસ્સાઓ પઝેશન્સના હોય છે. શ્રી અરવિંદના ઉલ્લેખો કરેલા છે પઝેશન્સના, કે એવા બિઈંગ્સ જે હોય એ કોઈ પણ કારણસર વ્યક્તિની ચેતનામાં ઘૂસી જાય અને એને પરેશાન પરેશાન કરી મૂકે. અને તમે જાણો છો ચંપકલાલજી ઘણી વાર વડોદરા આવીને રહેતા તો લોકોએ લોકો લઈ આવે વ્યક્તિઓને કે આને વણગાડ થયો છે દાદાજી, આને આ કાઢી આપો. અને મારા મિત્રે આ સાક્ષાત જોયેલી વાત છે કે એકદમ એને બેસાડે સામે, અત્યંત કોન્સન્ટ્રેટ કરે અને પછી જાણે એમાંથી આમ પકડીને બહાર ફેંકતા હોય એવા જેસ્ચર્સ લાંબા સમય સુધી કર્યા કરે અને અમુક ટાઈમ થાય એટલે પૂરું કરી દે, એ જેસ્ચર્સ બંધ થઈ જાય, આંખ ખોલી નાખે અને વ્યક્તિ એની આંખોમાં જે પેલું ફાટેલી આંખો હોય અને વિચિત્ર પ્રકારનું એ બધું જતું રહ્યું અને વ્યક્તિ હળવી ફૂલ થઈ અને ગઈ હોય એવા કિસ્સાઓ નજરે જોયેલા છે. અને પેલી વાત તમે જાણો છો, કોઈક ઓરડાની અંદર એવી માન્યતા હતી કે ભૂત છે આની અંદર, અને માતાજીએ ચંપકલાલજીને મોકલેલા અને ત્યાં એ ગયેલા અને કોન્સન્ટ્રેશન ધ્યાન કરેલું, ત્યાર પછી એમણે પોતે જ જોયું કે કોઈક તત્વ આ એ ઓરડો છોડી અને બહાર જતું રહ્યું. એટલે આખી વસ્તુ બોગસ નથી, એની અંદર ઓકલ્ટિઝમનું સત્ય પડેલું છે. પણ મેં કહ્યું એમ મોટાભાગના કિસ્સાઓમાં આ કલ્પના માત્ર હોય છે. તો વ્યક્તિ જ્યારે આવા વિચારો પોતાને વિશે કરવા માંડે, એડવર્સ ફોર્સીસ વારંવાર અને અટેક્સ ને પઝેશન્સ, શ્રીવિન કહે છે તું આવા ને આવા વિચારો કરે તો તને શાંતિ ક્યાંથી મળી શકે? કારણ કે આ બધા જ પ્રકૃતિના અંશો છે, ખાસ કરીને નિમ્ન પ્રકારની પ્રકૃતિના અંશો છે અને આદ લગી કોઈ પણ વ્યક્તિ પ્રકૃતિ અથવા નિમ્ન પ્રકૃતિનો સતત વિચાર કરીને શાંતિ મેળવી શકી નથી. એક અપવાદરૂપ કિસ્સામાં પણ નહીં. અને જો એમ કરવાથી શાંતિ મળતી હોત તો ક્યારે માણસો પ્રભુ તરફ વળત જ નહીં કે પ્રભુનો વિચાર જ ન કરત. પ્રકૃતિનો વિચાર કરી કરીને થાકે છે, હારે છે, કંટાળે છે. અશાંતિ અને ક્ષુબ્ધતા એ ચેતનામાં ભારોભાર વ્યાપી જાય છે. પછી એમને થાય છે કે ના, કંઈક બીજું હોવું જોઈએ. કલાપી એક જગ્યાએ કહે છે કે દૃષ્ટનો બહુ વિચાર કર્યો, હવે મારે, હું થાક્યો છું આનાથી, હવે જે અદૃષ્ટ છે એનો વિચાર મારે કરવો છે. એટલે પ્રકૃતિ સિવાયના પરમાત્મા જે નામ આપવું હોય, પણ એનું ચિંતન જ્યાં સુધી વ્યક્તિ શરૂ ન કરે અને એને દિન ક્રમશઃ વધારે નહીં, એમાં તીવ્રતા ન લાવે, ત્યાં સુધી સાચા અર્થમાં એને શાંતિ ક્યારેય મળતી નથી. અને આવું કરે છે ત્યારે અનિવાર્યપણે શાંતિ મળે જ છે, એ પણ એટલી જ સાચી વાત છે. કારણ કે મોટા ભાગના જ્ઞાનીઓ સાક્ષાત્કારીઓ કહે છે કે પરમાત્માની પહેલી અભિવ્યક્તિ એ શાંતિ છે. અને એટલે માટે મીરાબાઈ કહે છે, એટલે પહેલી વાત કે જેવું વિચારશો એવા થશો. જો નિમ્ન પ્રકૃતિના બળો વિશે વિચાર કરશો ને અટેક્સ ને પઝેશન્સ, તો એવા થશો તમે. અને એનથી ઉલટું પરમાત્મા વિશે, શાંતાકારમ મુજગ શયનમ, એને વિશે વિચારશો તો એવા થશો. એટલે મીરાબાઈ કહે છે કે મારી ચુંદડી, મારી ચેતના મારે બીજા કોઈ રંગથી રંગાવી નથી. લાલ ના રંગાવું મેં, હરિ ન રંગાવું, પણ શ્યામ પિયા મેરી રંગ દે ચુંદડી. એમાં શ્યામ ઉપર પંચશ્યામ તો કે સંબોધનના સ્વરૂપમાં પણ લેવાય. હે પ્રભુ, મારી ચુંદડી મારી ચેતનાને રંગી આપો, અથવા હે પ્રિયતમ, મારી ચેતનાને તારા રંગમાં, શ્યામ રંગમાં રંગી આપો. એમ બે રીતે અર્થ કરાય. બીજો અર્થ વધારે અહીંયા આ કોન્ટેક્સ્ટમાં વધારે બેસે છે કે પરમાત્માના રંગથી રંગી દો, પૂરી થઈ ગઈ વાત. એટલે શ્રી અરવિંદિયા કહે છે કે આવા બધા વિચારો તું કયા કરશે તો ક્યારે તને શાંતિ મળવાની નથી. હાઉ કેન યુ હેવ પીસ એન્ડ ક્વાયટ વેન યુ આર ઓલવેઝ થિંકિંગ ઓફ લોઅર, એટલે કે એડવર્સ ફોર્સિસ એન્ડ અટેક્સ એન્ડ પોઝેશન્સ એટ્રેસા. If you can look at things naturally and quietly, then only you can have quiet and peace. જે કંઈ ઘટનાઓ ઘટે છે એને સાહજિકતાથી જો, ભાઈ સ્વાભાવિકતાથી જો, દરેકે દરેક વખત તું આ ફોર્સિસને અંદર લઈ આવે છે અને અટેક્સને લઈ આવે છે અને પઝેશન્સને લઈ આવે છે, દેટ ઇઝ નોટ ધ રાઇટ વે ટુ લુક એટ ધ થિંગ્સ. લુક એટ ધેમ નેચરલી, આમ થયું, પણ સાથે સાથે ક્વાયટલી, શક્ય એટલા શાંત રહીને તું જો, રિએક્શનના ફોર્મમાં નહીં. કારણ કે હંમેશા રિએક્શનની અંદર એક જાતની ક્ષુબ્ધતા હોય છે, એક ડિસ્ટર્બિંગ એવું આંદોલન હોય છે, વાઇબ્રેશન હોય છે. એટલે સ્વાભાવિકતાથી જોવાની ઘટનાઓને, વસ્તુઓને, અને વધુ ને વધુ શાંત થઈને જોવાની, રિએક્શનરી થયા વિના જોવાની. આ રીતે તું વસ્તુને જોતો થશે. અને મેં હમણાં કહ્યું એમ કે વિચારોની અંદર ભગવાનને વધુ ને વધુ ભાવોમાં, વિચારોમાં, કર્મોમાં એને વધુ ને વધુ ગૂંથતો જશે, તેમ તેમ શાંતિ પ્રાપ્ત થતી જશે. સારું, પછીનો પત્ર લઈએ. The depression and vital struggle must have been due to some defect of over-eagerness and straining for a result in your former effort. So that when a fall came in the consciousness came, it was a distressed, disappointed and confused vital that came to the surface, giving full entry to the suggestions of doubt, despair and inertia from the adverse side of nature. લાંબુ વાક્ય છે, ટુકડા કરી અને સમજવાનો પ્રયત્ન કરીએ. જો ઇન યોર ફોર્મર એફર્ટ, આગળ આ સાધકે જે કંઈ પ્રયત્ન કર્યો, પુરુષાર્થ કર્યો સાધના વિષયક, ખાસ કરીને ફોર અ રિઝલ્ટ, કોઈક પરિણામ મેળવવા માટે, કોઈક ફળ પ્રાપ્ત કરવા માટે, જો શરૂઆતના તબક્કામાં સાધકો ક્યાં તો વાંચતા હોય છે કે યોગ કરવાથી આટલા 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 પરિણામો આવી શકે, અથવા આટલી આટલી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે, કેટલીક વાર સાંભળતા પણ હોય છે, સામેની વ્યક્તિ કોઈક બીજી વ્યક્તિ વિશે વાત કરતી હોય કે આને તો ધ્યાનની અંદર આવું વિઝન, આવું દિવ્ય દર્શન થયું, અથવા ફલાણાને ખુલ્લી આંખે આવું દિવ્ય દર્શન થયું, કે આને સુગંધનો અનુભવ થયો, કે આને વાંસળીનો નાદ સંભળાયો, કે ઘંટડીનો નાદ સંભળાયો વગેરે. તો આ બધું એટલું બધું ટેમ્પ્ટિંગ લાગે છે, કારણ કે અસાધારણ છે, અનકોમન છે. એટલે આમાંનું કોક કશુંક અંદર જચી ગયું હોય તો એ મેળવવા માટે ફોર અ પર્ટિક્યુલર રિઝલ્ટ, કયો શબ્દ, ફોર અ રિઝલ્ટ એમ લખ્યું છે, કોક પરિણામ માટે. પેલા એ પ્રયત્ન કર્યો, હવે શ્રીરામ કહે છે કે આ પ્રયત્નની અંદર એક ડિફેક્ટ હતી, એક ઉણપ હતી, એક દોષ હતો તારા પ્રયત્નમાં. કયો? ઓવર ઈગરનેસ ફોર અ રિઝલ્ટ. પરિણામ પ્રાપ્ત કરવા માટે વધુ પડતી આતુરતા, ક્યારે હું આ લક્ષ્ય સિદ્ધિ કરું, ક્યારે હું એને વીંધી નાખું, ક્યારે હું મારું પોતાનું બનાવી દઉં. ઓવર ઈગરનેસ એ ઓવર ઈગરનેસ, અતિ આતુરતા પોતે જ એક ડિસ્ટર્બન્સ ઊભું કરે અંદર. અને જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પરિણામ માટે વધુ પડતી આતુર હોય ને, ત્યારે એનો પુરુષાર્થ, એનો પ્રયત્ન પણ વધુ પડતો જ કરશે, થકવી નાખે, સ્ટ્રેઇન. અહીંયા બીજો શબ્દ વાપર્યો છે, સ્ટ્રેઇનિંગ, થકવી નાખતો પ્રયત્ન, લોથપોથ કરી દેતો પ્રયત્ન. તો આના પ્રયત્નમાં અતિ આતુરતા અને એને પરિણામે અતિશય પુરુષાર્થ, પ્રયાસ, આ ઉણપ રૂપે હતા. જો હંમેશા શરૂઆતના ગાળામાં, અને એ ગાળો એટલે કેટલીક વાર વર્ષો સુધી ચાલતો હોય છે, એમાં એસ્પિરેશન હોય છે ને, અભિપ્સા હોય છે, એની સાથે લગભગ હંમેશા ઈચ્છા ભળી ગયેલી હોય છે. હવે આપણે જાણીએ છીએ, કારણ કે પ્રકૃતિ હજી શુદ્ધ થઈ હોતી નથી શરૂઆતના તબક્કાઓમાં. હવે આપણે જાણીએ છીએ કે અભિપ્સા આવે છે, છેક આપણી અંદર રહેલું જે દિવ્ય તત્વ છે હૃદયમાં, ચૈત્ય પુરુષ, એમાંથી અભિપ્સા આવતી હોય છે. એટલે અત્યંત પવિત્ર હોય છે, અત્યંત શાંત, સૌમ્ય અને અનાક્રમક હોય છે. અને જે ઈચ્છા છે, ડિઝાયર, તૃષ્ણા, એ નિમ્ન પ્રાણમાંથી આવતી હોય છે. અને આ બધાથી ઉલટા ધર્મો એના આક્રમક હોય પોતે, આમાં ઓવર ઈગરનેસ, એક અતિ ઉત્સુકતા પરિણામ માટેની, અભિપ્સામાં પરિણામની દરકાર ના હોય. એટલે એક જાતની સકામતા ઘૂસી જાય છે સાધનામાં, અને એને કારણે પરેશાની. પછી જેમ જેમ વ્યક્તિ શુદ્ધ થતી જાય, તેમ તેમ પેલું ઈચ્છાનું જોર તૂટતું જાય, એની તીવ્રતાનું જોર તૂટતું જાય, એની સંખ્યાનું જોર તૂટતું જાય, અને તેમ તેમ અભિપ્સા વધુ ને વધુ શુદ્ધ થતી જાય, શાંત થતી જાય, પરિણામ નિરપેક્ષ બનતી જાય, ફલ નિરપેક્ષ બનતી જાય. એટલે ઓવર ઈગરનેસ એન્ડ સ્ટ્રેઇનિંગ ફોર અ રિઝલ્ટ ઇન યોર ફોર્મર એફર્ટ, ડિફેક્ટ ઓફ ઓવર ઈગરનેસ. હવે આનું પરિણામ શું આવ્યું આ સાધકમાં? ડિપ્રેશન એન્ડ વાઇટલ સ્ટ્રગલ. જો આ એક ક્ષેત્ર એવું છે, આમ તો બધા ક્ષેત્રમાં એવું હોય છે, પણ આમાં સવિશેષ, કે જ્યારે આધ્યાત્મિક પરિણામ હંમેશા પરમાત્માના હાથમાં જ હોય છે, એ ઈચ્છે ત્યારે જ ફળ આપતા હોય છે, એ ઈચ્છે એ જ ફળ આપતા હોય છે, અને એ ઈચ્છે એ રીતે જ એ ફળ આપતા હોય. આપણું કશું ચાલતું નથી આમ. હવે આ વસ્તુ સમજ્યા ના હોઈએ એટલે આ બધું કરેવું, એ ઓવર ઈગરનેસ એન્ડ સ્ટ્રેનિંગ. અને પરિણામ પ્રાપ્ત થયું નહીં, હાથમાં આવ્યું નહીં, એને કારણે પછી સંઘર્ષ, સ્ટ્રગલ જોઈએ છે, મળતું નથી, વધુ પ્રયાસ કરું, વળી પાછું જાણે કે ભીતે માથું અફડાઈને પાછું આવતું હોય એમ લાગે છે, મળતું નથી. એ સ્ટ્રગલ ચાલે છે, માણસને અંદરથી મથી નાખે, વલોવી નાખે એવી આ સ્ટ્રગલ હોય છે. કારણ કે ડિઝાયરનું એલિમેન્ટ જે પડ્યું હોય છે એ જ આકર આવે છે. ભગવદ્ ગીતાના શબ્દો વાપરીએ તો ઇન્દ્રિયાણી પ્રમાથીની, પ્રમાથીની અત્યંત મથી નાખે માણસને. ઇન્દ્રિયો એટલે કે ઈચ્છાઓથી પ્રેરિત ઇન્દ્રિયો, એ પ્રમાથીની અત્યંત મથી નાખે, વલોવી નાખે છે. ઠરીને બેસવા નથી દેતી, જપવા નથી દેતી. તો અહીંયા એમણે શબ્દ વાપર્યો છે સ્ટ્રગલ. અને પછી જ્યારે પરિણામ પ્રાપ્ત ન થાય ત્યારે ડિપ્રેશન. જો ડિપ્રેસ, મેં ઓક્સફર્ડમાં જોવાતો તો શું અર્થો આપે છે, આપણે ગુજરાતીમાં સામાન્ય રીતે ખિન્નતા એવું રેન્ડરિંગ ડિપ્રેશન શબ્દનું સાયકોલોજીમાં કરે છે. મારી દૃષ્ટિએ એ બરાબર જ છે, ખિન્નતા એ બરાબર છે. અવસાદ શબ્દ કદાચ વધારે સારો છે કદાચ. હવે ડિપ્રેસ ધાતુ આપ્યો છે, એમાં એમણે અર્થ આપ્યો છે મેક સેડ એન્ડ વિધાઉટ એન્થુઝિયાઝમ. આ ડિપ્રેસ શબ્દનો ધાતુનો અર્થ મેક સેડ એન્ડ વિધાઉટ એન્થુઝિયાઝમ. એટલે ડિપ્રેશન એટલે સેડનેસની અવસ્થા, એટલે પેલો ખિન્નતા શબ્દ જે વાપરે છે એ ચેતનાની ખિન્નતાની અવસ્થા. અને ડિપ્રેશન વાળી જે વ્યક્તિ હશે એને ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ઉત્સાહ નહીં બતાવે. તમે એને ગમે એટલું સમજાવો, આમ કર તેમ કર, આનાથી આવું સારું પરિણામ આવે, તેનાથી પેલું સારું પરિણામ આવે, તમે એને કલાક સમજાવી હોય એવી વ્યક્તિને, પછી એ એક વાક્ય એવું બોલે કે આપણને એમ લાગે કે આ કલાક આપણો તદ્દન નકામો ગયો. અને એ વ્યક્તિ મારા બોલ્યા પહેલા જે અવસ્થામાં હતી તદ્દન એ અવસ્થાએ ચોંટીને રહી છે. કોઈ ઉત્સાહ નહીં, પડ્યા રહેવાનું અને દરેક વસ્તુ પર ઠંડુ પાણી રેડ્યા કરવાનું. આ ખિન્નતાની અવસ્થા બતાવે છે, ડિપ્રેશનની અવસ્થા બતાવે છે. અને માતાજીએ તો ડિપ્રેશન વિશે કહ્યું જ છે કે ડિપ્રેશન ઇઝ એક્યુટ ઇગોઇઝમ. અવસાદ, ખિન્નતા એ તીવ્ર અહંકારિતા છે. અને અહંકારિતા એટલે બરાબર ધ્યાન રાખજો, આમ અભિમાન કરવું એને જ આપણે અહંકાર છે એવું નથી. પોતાને વિશેનો વિચાર કર્યા કરવો એ અહંકારિતા. તમે જોજો ઘણી બધી વ્યક્તિઓ વાત કરતી હોય ને, એ વાત કરતી હોય તમે એ વાતનું સ્વરૂપ જોજો, 100 માંથી 95 વાત પોતાને વિશે કરશે. પછી મેં આમ કર્યું, પછી મને આમ થયું, પછી હું તો આમ કરું, મારે તો આમ કરું તો પણ થયું જ નહીં. ઝીણી ઝીણી તદ્દન નગણ્ય શુલ્લક વાતો પોતાના સંદર્ભની કર્યા કરશે. હવે એમાં ક્યાંય પેલો જેને આપણે અભિમાન કહીએ છીએ એવું કશું ના હોય, પણ છતાંય આધ્યાત્મિક દૃષ્ટિએ આ અહંકાર છે. to go on and on and on and on talking about oneself only. એટલે માતાજી હંમેશા અહંકારના સંદર્ભમાં, કારણ કે આમ પણ કંઈક પણ બને ને, તમે જોજો કે મોટા ભાગના માણસો પોતાના ઉપર એની શું અસર, પોતાના સંદર્ભમાં જ એને હંમેશા એની વાત કરશે. અને આને આવું કહ્યું, મને તો એવું થઈ ગયું ને, મને તો આમ થઈ ગયું, મને તો તેમ થઈ ગયું. તો ઘટનાને હંમેશા આઈની સાથે આપણે જોડી દઈએ છીએ, તો આ પણ ઇગોઇઝમની નિશાની છે. એટલે માતાજી હંમેશા આના ઉપાય તરીકે કહે છે કે તમારો વિચાર ઓછો કરો, ભગવાનનો વિચાર વધારે કરો. કોઈ પણ વસ્તુ તમને કેવી રીતે સ્પર્શે છે એ રીતે ન લો, અળગા થઈ જાવ એનાથી. તે વખત ભગવાનનો વિચાર ધારો કે ન કરી શકો, તો ગેટ યોર સેલ્ફ ડિટેચ ફ્રોમ ઇટ, બટ ડોન્ટ ગીવ પર્સનલ રિએક્શન્સ, બીકોઝ દેટ ઇઝ ઓલવેઝ ધ સાઇન ઓફ ઈગો. તો આ ડિપ્રેશન ઇઝ એક્યુટ ઇગોઇઝમ. હવે પેલા ઓક્સફર્ડમાં બીજો અર્થ શું આપે છે? પહેલું મેં કહ્યું, મેક સેડ એન્ડ વિધાઉટ એન્થુઝિયાઝમ. આગળ કહે છે, ટુ પ્રેસ, પુશ ઓર પુલ ડાઉન. ધક્કો મારી અને નીચે હડસેલી દેવું, અથવા નીચે ખેંચવું, પુલ ડાઉન. એટલે ચેતનાને ધક્કો મારી અથવા ખેંચી અને ઊંડી ગર્તામાં લઈ જવી, ખાઈમાં લઈ જવી, અંધકારમાં લઈ જવી. ડિપ્રેસનો આવો અર્થ આપ્યો છે. અને ડિપ્રેશનના દર્દી ની ચેતના આવી ઊંડી ગર્તામાં, અંધારા ખૂણામાં ક્યાંક પડેલી, અટવાયેલી, સંડોવાયેલી આપણે જોઈએ છીએ. તો ઓવર ઈગરનેસ ને આ બસ ટ્રેનિંગનું પરિણામ શું આવ્યું? ડિપ્રેશન અને સ્ટ્રગલ, એ વાત આપણે કરી. હવે જુઓ, ડેશ પહેલાનું આખું ફરીથી વાંચી જવું સળંગ. ધ ડિપ્રેશન એન્ડ વાઇટલ સ્ટ્રગલ મસ્ટ હેવ બીન ડ્યુ ટુ સમ ડિફેક્ટ ઓફ ઓવર ઇગરનેસ એન્ડ સ્ટ્રેનિંગ ફોર અ રિઝલ્ટ ઇન યોર ફોર્મર એફર્ટ. પરિણામ શું આવ્યું? So that when a fall in the consciousness came, જ્યારે ચેતનાનો વિનિપાત થયો ત્યારે, it was a distressed, disappointed and confused vital that came to the surface. પેલો પ્રાણ પ્રકૃતિનો, નિમ્ન પ્રાણ, એ ચેતનાની સપાટી ઉપર અગ્રભાગે આવી ગયો. અને પ્રાણ, નિમ્ન પ્રાણ કેવો? ડિસ્ટ્રેસ્ડ, નિરાશ, ડિસપોઇન્ટેડ, હતાશ અને કન્ફ્યુઝ. એણે બધું જોર લગાવ્યું ઓવર ઈગરનેસ કરીને, પરિણામ શૂન્ય આવ્યું. એટલે એ પ્રાણને હવે ખબર નથી પડતી કે શું કરવાનું, કિમ કર્તવ્ય મૂઢ જેવો થઈ ગયો, કન્ફ્યુઝ્ડ વાઇટલ. કારણ કે એને તો આટલું જ કે ઈચ્છા, અને ઈચ્છાની પાછળ પુરુષાર્થ, દોડો દોડો દોડો, એ આટલું જ જાણે છે, બીજું કંઈ જાણતો નથી. અને આમાં નિષ્ફળ જાય ત્યારે ઇટ ઇઝ ઓલવેઝ કન્ફ્યુઝ્ડ, ખબર નથી પડતી શું કરવાનું હવે. So it was a distressed, disappointed and confused vital that came to the surface. અને પછી શું થયું જુઓ, giving full entry to the suggestions of doubt, despair and inertia from the adverse side of nature. આવું જ્યારે થાય ત્યારે પ્રકૃતિનો જે વિરોધી અંશ છે, દિવ્યતા વિરોધી અંશ, એડવર્સ સાઈડ ઓફ નેચર, એની જે એ બાજુ છે, એ પાસું છે પ્રકૃતિનો, એને ઘૂસવાની તક મળી જાય છે. બરાબર ઘૂસ મારવાની ચેતનામાં. અને શું કરે પછી? સજેશન્સ નાખે, ફૂલ એન્ટ્રી ટુ ધ સજેશન્સ. આ એડવર્સ સાઈડ નેચરની વિરોધી પાસું, નિમ્ન પ્રકૃતિનું, એ હવે સૂચનો નાખે. શાના સૂચનો નાખે? ડાઉટ. હા, બહુ સર કેવું એનાલિસિસ કર્યું, તમે જુઓ લોર્ડે કેવું એનાલિસિસ કર્યું છે, અદ્ભુત પૃથક્કરણ કર્યું છે. જુઓ વાઇટલે બધું જોર લગાવ્યું અને પરિણામ શૂન્ય આવ્યું, નિષ્ફળતા, સરિયામ નિષ્ફળતા. એટલે પછી સંશય એ ઉદ્ભવે. અનેક બાબતોમાં સંશય થાય પછી. ઈશ્વરના અસ્તિત્વમાં સંશય થાય, પછી ઈશ્વરની કરુણાળુતામાં સંશય થાય, એની સર્વશક્તિમત્તામાં સંશય થાય. ખરેખર કરુણાળુ હોય તો મારી આવી દશા કરે? એનામાં કરુણા નથી. એનામાં જો સર્વશક્તિમાન હોય તો ફટ લઈને આ બધું દૂર ના કરી દે, મને આવી 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 ચેતનામાં ધકેલ્યો, એ નથી કાઢી શકતો, હું નથી નીકળ, એનો અર્થ જ એમ કે નથી કાઢી શકતો. તો એની સર્વશક્તિમત્તામાં, એના પ્રેમમાં, એની કરુણાળુતામાં, આ બધામાં શંકા થવા માંડે. ખુદ જે માર્ગ લીધો છે ને એમાં જ એ શંકા, કારણ કે આ માર્ગ એવો નથી, સ્થૂળ નથી, આમાં કશું કોન્ક્રીટ નથી હોતું. શરૂઆતમાં અને લાંબા સમય સુધી કશું જ કોન્ક્રીટ નથી હોતું. આ બીજા રસ્તાઓ જે સ્થૂળ હોય છે, તો તમે ચાલો એટલે ખબર પડે કે પહેલાં હું અહીંયા હતો ને અત્યારે અહીંયા છું, આટલા માઇલની મુસાફરી કરી. આમાં કોઈ લેન્ડમાર્ક હોતા નથી શરૂઆતમાં. એટલે ખુદ માર્ગ વિશે સંશય, કે આ માર્ગ જેવું કંઈક છે ખરું, કે પછી હું અમસ્તો જ આ માંડ્યો છું, કશું દેખાતું તો છે નહીં, કશું અનુભવાતું નથી, હું માત્ર આ એક અંધશ્રદ્ધા લઈને ચાલી રહ્યો છું, કે શું છે આ, એ સંશય. અને જો એવું હોય તો પોતાના, માતાજી કહે છે એમ, સ્પિરિચ્યુઅલ ભાવિમાં સંશય, કે આવું હશે તો કશું ક્યાંય પહોંચાવવાનું નથી, કારણ કે માર્ગ છે કે નહીં એની જ ખબર નથી, પહોંચવાની વાત ક્યાં આવી પછી. આ બધા સંશયો છે ને છેવટે આધ્યાત્મિક જીવનને ખતમ કરી નાખે. ભગવદ્ ગીતાને યાદ કરીએ, અગ્નિશ્ચા શ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. અશ્રદ્ધાન, શ્રદ્ધા ગઈ, આ સંશય, એટલે એની સાથે શ્રદ્ધા તૂટવી અને સંશય, બે તદ્દન પેરેલલ જાય છે. તો અશ્રદ્ધાન, શ્રદ્ધા ન રાખનાર, કેમ? સંશયાત્મા, એના મનમાં, એની ચેતનામાં સંશય જાગ્યો છે. તો આવા સંશયો જાગ્યા હોય અને શ્રદ્ધા તૂટી હોય, એવો માણસ વિનશ્યતિ, નાશ પામે છે, એટલે મરી જાય છે એવું નહીં, એનું આધ્યાત્મિક જીવન ખતમ થઈ જાય છે. એટલે મોટા એક જગ્યાએ પ્રાર્થના કરે છે, એમાં કહે છે કે બીજું બધું ભલે જતું, પણ હે પરમાત્મા આ માર્ગ ઉપર શ્રદ્ધાનું ભાથું મારું ક્યારેય ખૂટશો નહીં. એ ભાથું ખૂટ્યું જે દિવસે, એ દિવસે ખતમ થઈ ગઈ વાત. એટલે આપણી નિત્ય પ્રાર્થનામાં ઘણું બધું સામેલ આપણે કરીએ છીએ, માં આ વસ્તુ પણ સામેલ કરવા જેવી છે. માં મારી શ્રદ્ધાને ક્યારેય તૂટવા ના દઈશ, અને એમાં એ તૂટે એવું જે કંઈ તત્વ મારી પ્રકૃતિમાં પડ્યું હોય એને વાઈ જોડીને સાફ કરી નાખજે, જેથી એ નોબત જ ના આવે. ક્યારે સંશય નામની વસ્તુ પેદા જ ના થવી જોઈએ મારી ચેતના. શ્રદ્ધાને તોડી નાખતી એ વસ્તુ ક્યારે પેદા ના થવી જોઈએ. પણ આવી વ્યક્તિઓને આ બધું થતું હોય છે, ડિસએપોઇન્ટેડ એન્ડ કન્ફ્યુઝ વાઇટલ ધેટ કેમ ટુ ધ સરફેસ, સપાટી પર આવ્યો, પ્રાધાન્ય ચેતનામાં એનું થયું, ગિવિંગ ફૂલ એન્ટ્રી ટુ ધ સજેશન્સ ઓફ ડાઉટ. ડિસ્પેરની વાત આવી જ છે આગળ. અને ત્રીજી વાત, ઇનર્શિયા શબ્દ વાપરે, જુઓ ઇનર્શિયા, તમસ, એનો ગુજરાતી અનુવાદ તમસ કરવામાં આવે છે, તમોગુણ. અને તમસમાં સૌથી એનું મોટું લક્ષણ જે હોય છે એ નિષ્ક્રિયતા, અક્રિયતા, પ્રમાદ, આળસ, વધુ પડતી ઊંઘ અને હાલવાનું નહીં. અને આ વાઇટલ જે હોય છે ને એ બે એક્સ્ટ્રીમ પર રહેતો હોય છે. આગળ આપણે જોયું એમ અતિશય આતુર, ઓવર ઇગરનેસ અને સ્ટ્રેનિંગ, વધુ પડતો એફર્ટ, વધુ પડતો પ્રયાસ, આ એક એક્સ્ટ્રીમ. હવે એ જ્યારે એમાં નિષ્ફળતા મળી એટલે સીધી બીજી આત્યંતિકતા બીજા છેડા પર જઈને બેસી જવાનો વાઇટલ. કયો છેડો? ઇનર્શિયાનો, અક્રિયતાનો, નિષ્ક્રિયતાનો, આળસનો, પ્રમાદનો, વધુ પડતી નિદ્રાનો, અને તદ્દન હાલવાનું નહીં, જા કશું નથી કરતું. એટલે માતાજી કહે છે ને કે વાઇટલ ઇઝ અ વેરી ગુડ સ્ટ્રાઇકર, હડતાલ પાડવામાં એક નંબરનો છે આ વાઇટલ. જો એનું ધાર્યું ના થયું તો હડતાલ પાડવાનું, ઇઝ અ વેરી ગુડ સ્ટ્રાઇકર એમ કહે છે. તો આ ઇનર્શિયા જે પરિણામ કયું એ આ ફ્રોમ ધ એડવર્સ સાઈડ ઓફ નેચર. હવે શું કરવું જોઈએ? આ તારા ફોર્મર એફર્ટ, આગળ જે તે પુરુષાર્થ કર્યો એમાં આવું બધું થયું, હવે તારે આગળ કેવી રીતે જવાનું? યુ હેવ ટુ મૂવ ટુવર્ડ્સ અ ફર્મ બેઝિસ ઓફ કામ એન્ડ ઇક્વાલિટી ઇન ધ વાઇટલ એન્ડ ફિઝિકલ, નો લેસ ધેન ઇન ધ મેન્ટલ કોન્શિયસનેસ. કઈ બાજુ ગતિ કરવાની છે? મૂવ ટુવર્ડ્સ અ ફર્મ બેઝિસ, એક મજબૂત પાયો, એક સુદૃઢ પાયો તારે નાખવાનો છે. શાનો પાયો? કામ એન્ડ ઇક્વાલિટી, શાંતિ અને સમતા. અને લોર્ડ કહે છે કે માત્ર મેન્ટલ કોન્શિયસનેસ, માનસિક ચેતનાના પાયામાં જ આ હોય એ પૂરતું છે એવું નથી, પ્રાણિક ચેતનાના પાયામાં પણ શાંતિ અને સમતા, અને શારીરિક ચેતનાના પાયામાં પણ શાંતિ અને સમતા. કમસે કમ પાયામાં પહેલા નાખો, ક્રમશઃ એને વધારીને આખી ને આખી ચેતનામાં એને વ્યાપ્ત કરવાના, પણ સૌથી પહેલું કામ એને પાયામાં નાખવાનું. અને કોઈ કહેશે કેવી રીતે આ કરવાનું, કેવી રીતે? તો એ કરવાનું છે, આગળ આવશે, પણ એસ્પાયર કરવાનું એની માટે. આજે અકળામણ થાય ને આ બધી વસ્તુઓની, આપણને અકળામણ નથી થતી. મેં વારંવાર કહું છું કે જે ચેતનામાં આપણે જીવી રહ્યા છીએ ને, સેસરવા નિરાશા ને હતાશા ને ગુસ્સો ને ભય ને આ ને તે ને એની, એમાં એ છે ને, એમાંથી તડફડાટ નથી થતો, ત્યાંથી છૂટવું છે. એ પાણી વિનાની માછલીમાં જેમ, એટલે પાણી ના હોય ને પેલું થાય એવું, એ તડફડાટ અંદર થતો નથી. કોઠે પડી ગયું છે આ બધું, એ તો આમ જ ચાલે એમ નહીં. પણ એનો જો એક કાયમી એક જાતનો અજંપો જો ઊભો થઈ જાય ને, એનો જો એક અસંતોષ એનો ઊભો થાય કે ના આ ચેતનામાં તો નથી જ જીવવું, ગમે તે થઈ જાય ને, મારે ગમે તે કરવું પડે, એમાં ગમે તે ટાઈમ થાય ને ગમે તે પરિણામ આવે, પણ આ ચેતનામાં નથી જીવવું હવે. મારે સદાય ની શાંત ચેતનામાં, સદાય ની પ્રસન્ન ચેતનામાં જીવવું છે. આટલું જો પાકું થઈ જાય તો પછી આ એસ્પિરેશન સાચા અર્થમાં આવે. આ અભિપ્સા સાચા અર્થમાં આવે, એમાં તીવ્રતા આવે, એમાં સાતત્ય પણ આવે. અને આ અભિપ્સા એ બહુ જબરજસ્ત, આપણે ધારીએ છીએ એના કરતાં ઘણી બધી મહત્વની અને ઘણી બધી શક્તિશાળી એવી આ વસ્તુ છે. કોઈ પણ ઊંચી વસ્તુની સાચી અભિપ્સા કરી હોય અને એ વસ્તુ ન પ્રાપ્ત થાય એવું કદી બનતું જ નથી, એવું કદી બની જ ન શકે. નોક એન્ડ ધ ડોર વિલ બી ઓપન ઇન ટુ યુ. બાઇબલ કે દોસ્ત ટકોરા મારતું બારણે, ખરા દિલથી ટકોરા માર અને તારે માટે બારણું ખોલી નાખવામાં આવશે. એટલે આવું, અને આપણે ત્યાં મેં વારંવાર કહ્યું છે કે કલ્પતરુની જે કલ્પના છે કે નીચે ઉભા રહીને જે માગો તે મળે, કે ચિંતામણીની જે કલ્પના, જે વિચારો એ મણી એવો જે વિચારો એ મળે, તો આ બધી આ બધા ભગવાનના પ્રતીકો છે. અને ભગવાન ઉત્તમ વસ્તુઓ લૂંટાવવા બેઠો છે એ આખો જે વિચાર છે એના પ્રતીકો છે. આ બધા આપવા બેઠો જ છે, લેનાર નથી. પેલી જાણીતી વાતને યાદ કરાવી દઉં કે કોઈકને શિષ્ય બુદ્ધને પૂછ્યું ભગવાનને કે તમે બધા નિર્વાણ કેમ નથી આપી દેતા, તો બુદ્ધે એને કહ્યું કે ભાઈ હું તો આપવા બેઠો છું પણ જોઈએ છે કોને નિર્વાણ, અને તારે જો ખાતરી કરવી હોય તો તું ઘરે ઘરે જઈ અને પૂછજે કે ભગવાન બુદ્ધે મને મોકલ્યો છે, બોલો તમારે શું જોઈએ છે એ હું આપું. ઢગલાબંધ ઘરોએ ફર્યો, એક જણાએ એવું ના કર્યું કે મારે નિર્વાણ જોઈએ છે, એક પણ જણાએ. એટલે વાત ત્યાં આવીને ઊભી રહે છે કે વાસ્તવિકતામાં આવી ઉત્તમ વસ્તુઓ, એટલે કે ભગવાન આપણને જોઈતા નથી, વાત આ છે. To have to move towards a firm basis of calm and equality in the vital and physical, no less than in the mental consciousness. હવે જુઓ શું કહે છે. કામ એન્ડ ઇક્વાલિટીની વાત કરી પાયામાં, લેટ ધર બી ધ ફૂલ ડાઉનફ્લો ઓફ પાવર એન્ડ આનંદ, બટ ઇન ટુ અ ફર્મ આધાર કેપેબલ ઓફ કન્ટેનિંગ ઇટ. ઉર્ધ્વમાંથી આનંદ, શક્તિ અને આનંદનો જબરજસ્ત પ્રવાહ એને નીચે વહેવા દો, ઉતરી આવવા દો એને, ડાઉનફ્લો. પણ એ પહેલા બસ આધારને એવો બનાવવો જોઈએ કે જ્યારે આ ડાઉનફ્લો, આ નિમ્ન નીચે વહેતો પ્રવાહ ઉતરી આવે આનંદ અને શક્તિનો, ત્યારે એને કન્ટેઇન કરી શકે, એને ધારણ કરી શકે, એને સાચવી શકે, એને સમાવી શકે, એવું મન પ્રાણ અને શરીરનો આધાર પાયો થઈ જવો જોઈએ. આ થાય એટલે આનંદ અને શક્તિ બે નીચે ઉતરી આવે, એટલે પેલું બધું જતું રહે. જુઓ, ડિપ્રેશનની અંદર નિરાનંદની જે અવસ્થા, સેડ કહ્યું આપણે, સેડનેસની જે, એ જતી રહે. અને કશું જ નથી કરવું, ઇનર્શિયા પાવરનું, જ્યારે શક્તિનું અવતરણ થાય ત્યારે ઇનર્શિયા સાફ થઈ જાય, તમસ તદ્દન ખતમ થઈ જાય, અક્રિયતા તદ્દન ખતમ થઈ જાય. સાચી સક્રિયતા, પેલી ઈચ્છાથી, ઈચ્છા તમને ચાબુક મારીને દોડાવ્યા કરે એ પ્રકારની સક્રિયતા નહીં, પણ પરમાત્માની વિલ, એને પૂરી કરવામાં જે સક્રિયતા હોય, એવી સક્રિયતા એ તમારી અંદર આવે, એટલે આગળનું બધું સાફ થઈ જાય. ઇટ ઇઝ કમ્પ્લીટ ઇક્વોલિટી દેટ ગીવ્સ દેટ કપેસિટી એન્ડ ફર્મનેસ. આ જ્યારે ડાઉનપોર થાય ત્યારે જો અંદર પાયામાં સમતા આપણે સ્થાપિત કરી હશે તો આ ક્ષમતા એની અંદર આવશે, આને ધારણ કરવાની, કન્ટેઇન કરવાની. બસ અહીંયા આપણે અટકી જઈએ છીએ.